એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણમાં ઉતરવાના છીએ જેણે 2011માં પુલિત્સર પુરસ્કાર જીત્યો હતો,
જેનિફર ઇગનનું અ વિઝિટ ફ્રોમ ધ ગૂન સ્ક્વોડ.
બરાબર. અને આ પુસ્તક હાથમાં લો ને તો તરત ખ્યાલ આવે કે આ કોઈ સીધી સાધી એક જ લાઇનમાં ચાલતી નવલકથા નથી.
બિલકુલ નહીં. એના પ્રકરણો, એટલે દરેક પ્રકરણ અલગ પાત્ર, અલગ સમય, અને લખવાની શૈલી પણ અલગ.
હા, પેલું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનવાળું પ્રકરણ તો અદ્ભુત છે. આખું પુસ્તક વાંચવું એ જાણે કોઈ જૂનું રોક કોન્સેપ્ટ આલ્બમ સાંભળવા જેવું છે. દરેક ગીત અલગ હોય પણ અંતે બધા મળીને એક મોટી વાત કહે.
તમે કોન્સેપ્ટ આલ્બમ શબ્દ વાપર્યો એ એકદમ યોગ્ય છે, કારણ કે સંગીતની દુનિયા તો આ પુસ્તકના કેન્દ્રમાં છે જ, પણ એના દ્વારા જેનિફર ઇગન ઘણી મોટી વાતો કરે છે.
જેમ કે
સમય. સમય જે આપણી પાસેથી સતત કંઈક ને કંઈક છીનવી રહ્યો છે. કલા અને પૈસા, એટલે કે વ્યાપાર વચ્ચેનો સંઘર્ષ. અને સૌથી અગત્યનું, તૂટતા અને ફરી બનતા માનવીય સંબંધો.
તો મને લાગે છે કે આજની ચર્ચામાં આપણે આ જ વિખરાયેલા ટુકડાઓને જોડીને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આફેરે ઇગન શું કહેવા માંગે છે.
ચોક્કસ.
તો શરૂઆત ક્યાંથી કરીએ? મને લાગે છે કે એના વિચિત્ર શીર્ષકથી જ કરવી જોઈએ. અ વિઝિટ ફ્રોમ ધ ગૂન સ્ક્વાડ. પહેલી વાર સાંભળીએ તો કોઈ ગેંગસ્ટર વાર્તા જેવું લાગે.
હા લાગે, પણ અહીં ગુંડો કોણ છે?
એ જ સવાલ છે.
અહીં ગુંડો કોઈ વ્યક્તિ નથી, પણ સમય પોતે છે. ગુણ એટલે સમય, એનો એક ક્રૂર પ્રવાહ જે કોઈને નથી છોડતો. એ આપણી યુવાની, આપણા આદર્શો, આપણી નિર્દોષતા, બધું જ ધીમે ધીમે ઘસી નાખે છે, ખબર છે?
બરાબર. આખું પુસ્તક એના પાત્રોની સમયના આ હુમલા સામે ટકી રહેવાની વાર્તા છે.
હા, કોણ ટકી રહે છે, કોણ હારી જાય છે, અને કોણ એમ કે સમાધાન કરી લે છે.
અને આ આખા સંઘર્ષના કેન્દ્રમાં બે મુખ્ય પાત્રો છે, બેની સાલાઝાર
અને એની મદદનીશ સાશા બ્લેક.
શરૂઆતમાં જ એમની જે હાલત બતાવી છે, બેની જે એક સમયે પંક રોક બેન્ડનો હિસ્સો હતો એ હવે એક સફળ મ્યુઝિક કંપનીનો માલિક છે, પણ અંદરથી એટલો હતાશ છે કે
પોતાની કોફીમાં સોનાની ભસ્મ નાખીને પીએ છે.
શા માટે?
એને લાગે છે કે એનાથી એની ખોવાયેલી શક્તિ, પેલો જુસ્સો પાછો મળશે. આ કેટલું કરુણ પ્રતીક છે, નહીં? સફળતાનું ચિહ્ન સોનું એને પોતાની અંદરની ખાલીપા ભરવા માટે વાપરવું પડે છે.
અને બીજી તરફ સાશા છે, એની સમસ્યા પણ વિચિત્ર છે.
હા, ક્લેપ્ટોમેનિયા. એ ચોરી કરે છે, પણ કિંમતી વસ્તુઓની નહીં, કોઈના પર્સમાંથી રૂમાલ, બાથરૂમમાંથી સાબુ, નાની નાની વસ્તુઓ.
કેમ?
એના થેરાપિસ્ટને એ કહે છે કે એને એ વસ્તુઓ નથી જોઈતી, એને એક ક્ષણ જોઈએ છે, એ અજાણ્યા માણસ સાથે એક કાલ્પનિક જોડાણનો અનુભવ.
મતલબ બંને પાત્રો કંઈક ગુમાવી ચૂક્યા છે અને એને પાછું મેળવવા માટે વિચિત્ર રસ્તાઓ અપનાવી રહ્યા છે, પણ તેઓ આ હાલતમાં પહોંચ્યા કેવી રીતે?
એ જાણવા માટે પુસ્તક આપણને ભૂતકાળમાં લઈ જાય છે.
સીધો જવાબ નહીં.
ના, વાર્તા સીધી આપણને 1970ના દાયકાના સેન ફ્રાન્સિસ્કોમાં ફેંકી દે છે, પંક રોકનો સુવર્ણકાળ.
ધુમાડાથી ભરેલા ક્લબ્સ, બળવાખોર સંગીત
અને યુવાનીનો જોશ. અહીં આપણે યુવાન બેની અને એના મિત્ર સ્કોટી હાઉસમેનને એમના બેન્ડ ધ ફ્લેમિંગ ડિલ્ડો સાથે જોઈએ છીએ.
એમનામાં કલા માટે કાચો ઉત્સાહ છે, આદર્શવાદ છે. એમને લાગે છે કે એમનું સંગીત દુનિયા બદલી નાખશે.
બરાબર. આ એમની ઓરિજિન સ્ટોરી છે. સમયના ગુંડાએ પોતાનું કામ શરૂ કર્યું એ પહેલાનો તબક્કો.
પણ એ જ ભૂતકાળમાં ભવિષ્યના સંઘર્ષના બીજ પણ છે. એક છોકરીને લઈને બેની અને સ્કોટી વચ્ચે કંઈક ગેરસમજ થાય છે.
હા, એક નાનકડી ઘટના પણ એમના સંબંધમાં તિરાડ પાડી દે છે.
અને પછી જ્યારે વાર્તા વર્તમાનમાં પાછી આવે છે ત્યારે આપણને દેખાય છે કે નાનકડી તિરાડ હવે કેટલી મોટી ખાઈ બની ગઈ છે.
એ દ્રશ્ય બહુ અસરકારક છે. વર્ષો પછી સ્કોટી બેનીની ઓફિસે આવે છે
અને બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે. બેની સફળ મોંઘા સૂટમાં અને સ્કોટી, જેણે ક્યારે સમાધાન ન કર્યો, એ એક સામાન્ય સફાઈ કામદાર છે. એના હાથ ખરબચડા છે. એ ભેટમાં એક માછલી લઈને આવે છે. એના મતે એ એક શુદ્ધ ભેટ છે. બેની એને પૈસા આપવા માંગે છે, પણ સ્કોટીને પૈસા નથી જોઈતા, એને સન્માન જોઈએ છે. એ મુલાકાત જ આખી નવલકથાનો સાર કહી દે છે.
ગલા અને વ્યાપારના રસ્તા કેવી રીતે બે મિત્રોને અલગ કરી શકે છે
કાયમ માટે.
આ સંઘર્ષમાં એક ત્રીજું અને કદાચ વધુ અંધારું પાત્ર પણ છે, લુ ક્લાઇન. લુ એક દિગ્ગજ મ્યુઝિક પ્રોડ્યુસર, બેનીનો માર્ગદર્શક, પણ એક શિકારી.
એ શું દર્શાવે છે?
લુ એ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની એક કાળી બાજુનું પ્રતીક છે જ્યાં પ્રતિભાનું શોષણ થાય છે. એક આખું પ્રકરણ આફ્રિકાની સફારી પર છે જ્યાં લુ એના પરિવાર અને એની યુવાન પ્રેમિકાઓ સાથે છે.
અને તે એના દીકરા રોલ્ફ સાથેની ઘટના.
હા, રોલ્ફ એના પિતાના કર્મોથી એટલો ત્રસ્ત છે કે આત્મહત્યાનો પ્રયત્ન કરે છે. એ પ્રકરણમાં સત્તા, શોષણ અને નૈતિક પતન બધું જ લેખિકાએ ખૂબ સચોટ રીતે બતાવ્યું છે.
અને પછી વાર્તા એક અણધાર્યો વળાંક લે છે, સીધો ભવિષ્યમાં કૂદકો.
હા, અને મારા મતે આ પુસ્તકનું સૌથી યાદગાર અને પ્રયોગશીલ પ્રકરણ છે.
પોતાના પરિવારના જટિલ સંબંધોને સમજાવવા માટે પાવરપોઇન્ટનો ઉપયોગ કરે છે.
કોર્પોરેટ જગતનું સૌથી ઠંડુ અને લાગણીહીન માધ્યમ.
અને એનો ઉપયોગ લાગણીઓનું વિશ્લેષણ કરવા માટે કરે છે, ચાર્ટ્સ અને ગ્રાફ્સ દ્વારા.
મને એ વાત ખાસ યાદ છે, એનો ભાઈ લિંકન જે ઓટિસ્ટિક છે, એને સંગીતમાં શબ્દો કે ધૂન કરતા ગીતો વચ્ચે આવતી શાંતિ, પેલો વિરામ,
ધ પોઝ,
એમાં વધુ રસ છે.
અને એલિસને વિરામનો પણ એક ગ્રાફ બનાવે છે. આ કેટલો સુંદર છે. લેખિકા જાણે કહેવા માંગે છે કે નવી પેઢી કદાચ લાગણીઓને અલગ રીતે સમજે છે, અલગ રીતે વ્યક્ત કરે છે, પણ
લાગણીઓ તો એ જ રહે છે.
બરાબર. અને પેલો વિરામ આખા પુસ્તકનું કેન્દ્રવર્તી પ્રતીક બની જાય છે. નહીં,
એક્ઝેક્ટ.
એ જીવનના એવા અંતરાલો છે જ્યાં કશું કહેવાતું નથી પણ બધું જ સમજાઈ જાય છે.
બેની અને સ્કોટી વચ્ચેના વર્ષોના મૌન જેવું.
હા, કે પછી શાશાના જીવનનો ખાલીપો જેને ચોરી કરીને ભરવાનો પ્રયત્ન કરે છે. બરાબર.
અને આટલી બધી સફર પછી વાર્તાનો અંત આપણને ફરીથી સ્કોટી પાસે લઈ આવે છે.
હા, ભવિષ્યમાં જ્યાં સંગીત પણ એક પ્રોડક્ટ બની ગયું છે, જ્યાં ગીતોની લોકપ્રિયતા ટોટ્સ એટલે કે નાના બાળકોની પ્રતિક્રિયા પરથી નક્કી થાય છે.
કારણ કે એમની પસંદગી શુદ્ધ અને માર્કેટિંગથી અપ્રભાવિત મનાય છે.
કેટલું વિચિત્ર છે. અને આવા માહોલમાં વર્ષોથી ગુમનામ રહેલો સ્કોટી એક પુનરાગમન કોન્સર્ટ કરે છે.
એ ગિટાર વગાડે છે, ગાય છે, એનું સંગીત જૂનું છે, કાચું છે, દર્દથી ભરેલું છે.
અને
શું થાય છે, એ બાળકો જેમને પ્રોસેસ્ડ સંગીત સાંભળવાની આદત છે એ પણ એના સંગીત પર ઝૂમવા લાગે છે.
ભીડમાં હાજર લોકો જો પોતાના ડિજિટલ ઉપકરણોમાં ખોવાયેલા છે તેઓ પણ એકબીજા સાથે જોડાય છે. આ અંત એક આશાનું કિરણ છે.
તો એગન એવું કહેવા માંગે છે કે સાચી કળા હંમેશા જીતે છે.
મને લાગે છે કે એ કહે છે કે સાચી, પ્રમાણિક અને દિલથી નીકળેલી કળામાં એક એવી તાકાત છે જે સમય અને ટેકનોલોજીના બંધનોને પાર કરી શકે છે, એ લોકોને જોડી શકે છે. સ્કોટી જે જીવનભર નિષ્ફળ રહ્યો તે અંતે પોતાની કળા દ્વારા જીતી જાય છે.
પણ શું એ ખરેખર જીત છે? કારણ કે બેની જેણે તેને આ તક આપી એ તો હવે કોર્પોરેટ મશીનનો જ એક ભાગ છે. આ જીત પણ એક રીતે તો માર્કેટિંગ જ છે.
અને આ જ આ પુસ્તકની જટિલતા છે. એ કોઈ સરળ જવાબ નથી આપતું. કોઈ સંપૂર્ણ હીરો કે વિલન નથી. લગભગ દરેક પાત્ર કોઈને કોઈ રીતે નિષ્ફળ છે જ.
તો પછી સાચી મુક્તિ શેમાં છે?
એ કદાચ કોઈ ભવ્ય વાપસી કે મોટી જીતમાં નથી, એ નાની, અંગત અને શાંત ક્ષણોમાં છે.
જેમ કે?
જેમ કે સાશાનું અંતમાં પોતાના પરિવાર સાથેનું સ્થિર જીવન. એણે ચોરી કરવાનું છોડી દીધું છે. એ પોતાના બાળકો સાથે રણમાં રહે છે. એ કોઈ મોટી સિદ્ધિ નથી પણ એ શાંતિ છે. એ જ એની મુક્તિ છે.
એટલે સમયના ગુંડા સામે લડાઈ જીતી શકાતી નથી,
પણ
એની સાથે જીવતા શીખી શકાય છે. એ હુમલાઓ વચ્ચે શાંતિના નાના ટાપુઓ બનાવી શકાય છે. આખી ચર્ચા પરથી એવું લાગે છે કે આ પુસ્તક ભલે ટુકડાઓમાં વહેંચાયેલું હોય પણ એનું હૃદય એક જ છે. એ આપણને પૂછે છે કે સમય આપણી પાસેથી શું છીનવી લે છે અને બદલામાં શું આપી જાય છે.
બિલકુલ. યુવાનીનો જુસ્સો જાય છે તો કદાચ એની જગ્યાએ સમજણ આવે છે. સંબંધો તૂટે છે પણ નવા અને કદાચ વધુ પરિપક્વ સંબંધો બને છે.
આખરે આ વાર્તા આપણને એ શીખવે છે કે સમય ભલે ગમે તેટલો ક્રૂર હોય અને આપણી પાસેથી ઘણું બધું છીનવી લે,
પણ કળા અને સાચા માનવીય સંબંધોમાં એક ક્ષતિપૂર્તિ કરવાની અને ફરીથી જોડાણ સાધવાની અદ્ભુત તાકાત રહેલી છે.
બરાબર.
અને આ પુસ્તક આપણને એ વિચારતા છોડી જાય છે કે આપણા જીવનનું સાઉન્ડટ્રેક શું છે, કયા ગીતો આપણી યુવાનીના જુસ્સાનું પ્રતીક છે, અને કઈ શાંત પડો, કયા વિરામ આપણા આજના સમાધાનોને વ્યાખ્યાયિત કરે છે. કદાચ આપણો ગુણ સ્ક્વાડ તો આપણી પોતાની જ પ્લેલિસ્ટમાં છુપાયેલો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.